તારીખ 28/11/1994 શ્રી સમયસાર શ્લોક 151 અને 152 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 218
એવી નિર્જરા સમ્યક પ્રકારે ચતુર્થ ગુણ સ્થાને જ્ઞાની પુરુષને સત્પુરુષને હોય છે. ચારે ગતિના ચતુર્થ ગુણ સ્થાનમાં આરૂઢ થયેલા જ્ઞાની ધર્માત્માઓ આવી નિર્જરા પામે છે એમ અહીંયા કહેવું છે. વિશેષતા એ વાતની છે એમાં કે ચારેક ગતિમાં જે કોઈ જ્ઞાન દશામાં એટલે મોક્ષ માર્ગની દશામાં પ્રવેશ કરે છે એ પહેલાં એ બધા અજ્ઞાની જીવો હોય છે, સંસારી જીવો, અજ્ઞાની જીવો છે. એમણે અજ્ઞાન દશામાં અનેક પ્રકારના અપરાધ કરેલા હોય છે. એ બધા અપરાધ કરેલા કર્મ બંધાયેલા, અપરાધથી થયેલા જે કર્મ બંધાણા હોય છે એ બંધાયેલા કર્મનો ઉદય જ્ઞાન દશામાં આવે છે. કેમ કે જ્યારે એમણે કર્મ બાંધ્યા ત્યારે એનો ઉદય આવવાની અમુક સ્થિતિ હોય છે. એટલે દરેક કર્મ બંધાયા પછી ભવિષ્યમાં ઉદયમાં આવે. એમાં વચ્ચે જો જ્ઞાન દશામાં પ્રવેશ થઈ જાય તો પણ પૂર્વ કર્મ છે એ પ્રમાણે ઉદયમાં આવશે. એટલે અજ્ઞાનીને જેમ કર્મનો ઉદય આવે એવો જ જ્ઞાનીને પણ કર્મનો ઉદય એવા જ પ્રકારે આવે. કેમ કે બંને અજ્ઞાન દશામાં જ કર્મ બાંધ્યા છે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કર્મ તો અજ્ઞાન દશામાં બાંધ્યા છે. એટલે ઉદય આવે છે એ જ્ઞાન દશામાં આવે તો પણ અજ્ઞાની જેવો જ આવે. એવી પરિસ્થિતિમાં પણ જ્ઞાની કર્મની નિર્જરા કરે છે એ દર્શાવવાનો આ અધિકાર છે. અહીંયા જે અધિકારની અંદર હેતુ શું છે, અધિકાર લખવાનો હેતુ શું છે, આ પ્રકરણ કેમ લખ્યું કુંડકુંડાચાર્ય દેવે, કે જુઓ અજ્ઞાની જેવા કર્મના ઉદયમાં પણ જ્ઞાની કર્મની નિર્જરા કરે છે અને નવા કર્મથી બંધાતા નથી, આ વાત બતાવવા માટેનો આ અધિકાર છે. એટલે એનો અર્થ એ થયો કે અંદરમાં જ્ઞાન દશા હોય અને બહારમાં અજ્ઞાની જેવી ઉદય પ્રવૃત્તિ હોય, વિપરીત દશાથી વિપરીત પ્રવૃત્તિને વિપરીત ઉદય છે, એવી અટપટી પરિસ્થિતિમાં જ્ઞાની હોય છે અને જ્ઞાની ઓળખાણા નથી. જગતના જીવોને જ્ઞાની નથી ઓળખાણા એનું કારણ આ છે કે એમની બાહ્ય પરિસ્થિતિ એવી છે. તિર્યંચ હોય તો તિર્યંચ ગતિને યોગ્ય ઉદય હોય, નારકમાં હોય તો નરક ગતિને યોગ્ય ઉદય હોય, દેવલોકમાં આવે તો દેવલોકોને જેવો વૈભવ હોય એવો ઉદય હોય, ત્યાં મનુષ્યમાં પણ મનુષ્યને અનેક પ્રકારના ઉદય આપણે જોઈએ છીએ. કોઈ શ્રીમંત છે, કોઈ રાજા છે, કોઈ શેઠ છે, કોઈ રૂપાળા છે, કોઈ કુબડા છે, કોઈ અપંગ છે, કોઈ કેવા છે, કોઈ કેવા છે, અસંખ્ય પ્રકારના ઉદય જોવામાં આવે છે. એમાં કોઈ પણ ઉદય હોઈ શકે, જ્ઞાની કોઈ પણ પ્રકારનો હોઈ શકે, અન્ય મતમાં પણ જૈનમાં હોય પછી જ્ઞાની થયા હોય, કેમ કે એ તો પૂર્વકર્મ બાંધ્યું છે. અન્યમતમાં જન્મવા માટેનું કર્મ તો અજ્ઞાન દશામાં બાંધ્યું છે. જૈન મતમાં જન્માય ને જન્માં ન હોય અને પછી જ્ઞાની થાય એવું પણ બને છે, એ તો ગુરુદેવનો દ્રષ્ટાંત છે. જૈનમાં જ્યાં દિગંબર ધર્મ હતો મહાવિદ્ય ક્ષેત્રમાં, આયા સ્થાનકવાસીમાં આવ્યા, ત્યાં સ્થાનકવાસી હતો જ નહીં, છતાં જ્ઞાની થઈ શકે છે. એટલે સંપ્રદાય બુદ્ધિએ કોઈ વિચારે કે દિગંબર હોય એ જ જ્ઞાની હોય તો એ ભૂલ પડે એવું છે, કે અમુક પ્રકાર હોય તો જ જ્ઞાની હોય એ ભૂલ પડે એવું છે. એ બધું સમજાવવા માટે, ભૂલ ન થાય એવું સમજાવવા માટે અને જ્ઞાની પ્રત્યે બહુમાન અને ભક્તિ વધે એટલા માટે આ અધિકાર લખાયેલો છે. એમ સમજીને અધિકાર નો સ્વાધ્યાય થવો જોઈએ. અનર્ગળ પ્રવૃત્તિ નથી હોતી, પણ અનર્ગળ ને નો પરિણામ, એ તો પરિણામ ઉપર છે, પ્રવૃત્તિ ઉપર તો કઈ ખબર પડે નહીં. કઈ પ્રવૃત્તિમાં તો કઈ ખબર પડે નહીં. કાલે આપણે કથાનું યુગનો વ્યાખ્યાન વાંચ્યું કે ભાઈ કથાનું યુગ પ્રથમાનું યુગમાં જે વ્યાખ્યાન છે એનું વિધાન અનેક પ્રકારે આવે છે. એમાં કેવા કેવા વિધાન આવે છે, વિધાન એટલે કથનો, એવા ચિત્ર વિચિત્ર કથનો આવે છે માણસને સ્થિરતા રહેવી મુશ્કેલ પડે. કોઈ મરદાને 6 મહિના ફેરવા કરે તો એને પાગલ જ કહે જમાનામાં. અહીંયા શું કહે એને, આ તો ગાંડો માણસ છે. હવે એને ક્ષણિક સમ્યક દ્રષ્ટિ મહાજ્ઞાની કેવી રીતે માનવા, એ તો પ્રવૃત્તિ અનર્ગળ છે કે કેમ છે, નજર જોવા મળે, નજર જોઈએ એ તો છે, ઓળખવા માટે નજર જોઈએ અથવા ઓળખવા માટે પરિચય હોવો જોઈએ. નજર ન હોય તો પણ કેટલાક પરિચયથી જ્ઞાની ઓળખાવવાનો અથવા સમજવાની, જ્ઞાનીને સમજવાની સંભાવના છે. કાં પરિચયથી ઓળખાણ થાય અને કાં નજર હોય ઓળખવાની તો ઓળખાણ થાય. બસ બે વાત છે. કોઈ નજર નથી એનું શું કરવું, તો કે પરિચય કરવો. જેમ સોનાને ઓળખવા માટે વારંવાર કસવું પડે, સોનું જોવું હોય તો સોનું જોવું કસે અને માણસ જોવો વસી. વસી એટલે એના એના વસવાટમાં, એની સમીપમાં વસી જુઓ તમે, તો એનો પરિચય થઈ જાય માણસ કયા પ્રકારનો છે. આપણે તો કહેવત છે, માણસ જુઓ વસી અને સોનું જુઓ કસી. સોનું જોવું હોય તો એને કસ લગાવી જુઓ, માણસની પરખ કરવી હોય તો એની સાથે રહ્યો તમે થોડા ટાઈમ, થોડા દિવસો રહ્યો, જરૂર લાગે તો વધારે દિવસો રહ્યો. વિલક્ષણતા અંતરંગ પરિણતિ છે, બહારમાં કોઈ નથી. અંતરંગ પરિણતિમાં વિલક્ષણતા છે, બહારના ઉદય ભાવોમાં એવી વિલક્ષણતા નથી હોતી. એ તો પૂર્વકર્મ અનુસાર ઉદય હોય ને ઉદય અનુસાર ઉદય ભાવો હોય, બસ રસ ઓછો હોય. પણ એ તો અંતરંગ પરિણતિ સમજાય ને રસ પકડાય. બીજા જીવોના પરિણામનો રસ પકડવો એ તો અઘરી વાત છે. કેમ કે એ ગુસ્સો છે, ક્રોધ, એ બે પ્રકારનો છે. એ ખડના ભડકા જેવો છે અને ખેરના અંગારા જેવો છે. હવે જો ભડકો છે એને જુઓ તો અંદર રસ તીવ્ર દેખાશે, રસ મંદ પણ હોઈ શકે. અને અંદર ને અંદર બહાર કાંઈ ખબર ન પડે તમને, અંદરમાં એટલો તાતો મનો થતો હોય કે બહાર કાંઈ દેખાતું જ ન હોય, રસ કેવી રીતે પકડશો એના ક્રોધનો? બહારમાં તો કોઈ ચેષ્ટા જ નથી એને, અંદરમાં તો એકદમ હળગતો હોય, કેવી રીતે પકડાય એને? એટલે અંતરંગ પરિણતિ સુધી જો પહોંચે તો જ જ્ઞાની ઓળખાય ને નહીતર ન ઓળખાય. એનું કોઈ બાહ્ય લક્ષણ નથી. કોઈ સીધો પ્રશ્ન આવે કે જ્ઞાનીને ઓળખવાનું બાહ્ય લક્ષણ શું, કે એક કંઈ નહીં. તો કોઈ લક્ષણ બહારમાં ફિક્સ કરો તો સિદ્ધાંત તૂટી જાય છે. જ્ઞાની 4 ગતિમાં થાય છે, તિરિંતને કેવી રીતે ઓળખો લે એને તો ભાષા નથી, ખબર કેમ પડે? ભાષા વગર ભાવની કેમ ખબર પડે? કઈ ખબર જ ન પડે. એવી જ રીતે નારકી હોય, એને અહીંયા મારતા હોય બીજા નારકી કે પરમાધામી દેવો છે, એને મારે, કેમ કે પૂર્વકર્મનો યોગ એવો છે, અપરાધ કર્યો છે, અને મારે તારે રાડ પણ પડે, પીડા થાય એટલે રાડું પડે, જન્મે ત્યારે રાડવું પડે. બિલમાં જન્મે છે ને, મોઢું હાંકડું હોય ને, પેટ મોટું હોય, અંદર મોટું શરીર થઈ ગયું હોય, એને ખેંચીને બહાર કાઢે બીજા, પાર વગરની પીડા થાય. જન્મતી વખતે રાડ પડે, એ રાડા કોઈ સાંભળે તો મરી જાય, એટલી વેદનાની રાડ હોય જન્મતી વખતે. પીડાની એટલી રાડો પડે તો અહીંયા સાંભળનાર મરી જાય. સાંભળનારને દુઃખ થાય એમ નહીં, એટલું દુઃખ થાય કે મરી જાય સાંભળતા સાંભળતા. એવી પરિસ્થિતિ હોય એને કે ભાઈ જ્ઞાની છે, કેવી રીતે નક્કી કરો તમે? રાડું પાડતા હોય, પીડાની રાડું પાડતા હોય ને જ્ઞાની કેવી રીતે નક્કી કરવા? હે, નિદ્રા થઈ રહી છે, એ આ સમજાવવું છે કે જ્ઞાની શુદ્ધિ ની વૃદ્ધિ કરી રહ્યા છે અને એમને નિર્જરા થઈ રહી છે. એ તો નજર હોય તો જ પકડાય. જેમ કે ઉદાસીન વૃત્તિ હોય છે જ્ઞાનીની ઉદયમાં, ને એને લઈને નેત્ર ને મુખ મુદ્રામાં ફરક પડે છે. પણ એ નજર જોઈએ કેમ કે અન્ય મતમાં એથી વધારે વૈરાગી તમને કોઈ દેખાય કેમ ખબર પડે? અન્ય મતમાં પણ એવા મહાત્માઓ કે એવા સંતો થાય છે કે ઘણા ઉદાસ હોય, એકદમ વૈરાગી હોય, ઉદાસ હોય, ત્યાગી હોય. કેવી રીતે મેળવો? વાણી ઉપરથી ખબર પડી જાય. કેમ કે વાણી, અમુક પ્રકારની વાણી જ્ઞાની સિવાય નથી આવતી. અપૂર્વ વાણી, આત્માર્થ ઉપદેશક, પૂર્વાપર વિરોધતા, પછી આત્માને સતત નિરંતર સતત જાગ્રત કરનાર. આપણે દીધું હતું 780 સમજી દીધો ત્યાં ઘાટકોપરમાં. એ બધા પ્રકાર હોય છે તો એમાંથી એમાં પણ ઓળખનાર જોઈએ. નહીંતર વાણીના ચક્કરમાં 999 આવે. ઓરેટરી બહુ સારી હોય, વક્તૃત્વ કળા જેને કહે છે એ બહુ સારી હોય, ફર્સ્ટ ક્લાસ. આચાર્ય ક્લાસમાં ઓરેટર ગણા, એના ચક્કરમાં માણસો આવી જાય. બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે, પણ એ ભાષા જ્ઞાન કોઈ જ્ઞાન નથી, વક્તૃત્વ કળા કોઈ જ્ઞાન નથી, કવિ ચાતુરી કોઈ જ્ઞાન નથી. જ્ઞાન ને કવિ ચાતુરી લીધું ને, જ્ઞાન જ્ઞાની માં કળો દિનભર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સામે. જ્ઞાન ને ભાષા ઠરી, જ્ઞાન ને કવિ ચાતુરી, એટલે અમુક લક્ષણો છે એનાથી ઓળખાય છે. પણ એ ભાષાથી ભાવ પકડવામાં આવે તો, ભાષા ઉપરથી એમની અંતરંગ પરિણતિ પકડવામાં આવે તો, નહીં તો ન પકડાય. એના માટે સૌથી વિશેષ વાત એમણે 254 કરી કે જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઓળખાય, ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા હોય તો ઓળખાય, અને એના માટે મુમુક્ષુતા હોવી જરૂરી છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તો પકડી શકે છે. ત્યાં એ લીધું ને કે મંદ દશાના મુમુક્ષુવાન કે મધ્યમ કક્ષાના મુમુક્ષુવાન વાણીથી ભ્રાંતિ પામવાનો સંભવ છે, પણ ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુ ને પ્રાય કોઈ પણ પ્રકારની વાણી હોય તો પણ ભ્રાંતિ થવાની સંભાવના ઓછી છે, અથવા ન થાય એને ભ્રાંતિ, એ બનવા યોગ્ય છે. એ વાત 790 સ્પષ્ટ કરી છે. અહીંયા તો શું છે કે એક બીજી સાઈડ રજૂ કરે છે કે 12 ચિત્ર વિચિત્રતા ઘણી દેખાય છતાં જ્ઞાની હોય છે અને નિર્જરા કરે છે. એટલે ગુણસ્થાન અનુસાર બાહ્ય પ્રવૃત્તિનું માપ એવું હોય છે કે એના ઉપરથી કોઈ બીજો માપ કાઢવા જાય, બાહ્યની પરિસ્થિતિથી માપ કાઢવા જાય તો ઓળખી નહીં શકે. અને સામાન્ય જીવોને બાહ્ય દ્રષ્ટિ હોવાથી બહારથી જ માપ કાઢે છે, એની પહોંચ અંદર સુધી હોતી નથી. બાહ્ય દ્રષ્ટિ હોવાથી બહારથી જ માપ કાઢવાની એની ટેવ પડી છે, એની સામે બીજી ફૂટપટ્ટી નથી, માપપટ્ટી નથી, તો માપ કાઢે પણ કેવી રીતે? આવી પણ પરિસ્થિતિ બને છે. એટલે જ્ઞાની અનંતકાળ ગયો પણ, અનંતવાર જ્ઞાની મળ્યા પણ જ્ઞાની ઓળખાણ નથી. આપણે બધા ગુરુદેવ પાસે જતા હતા, પણ જતા હતા માટે ઓળખતા હતા એ વાત નથી. ગુરુદેવ તો બહુ સ્પષ્ટ કહેતા હતા, એમને તો કાંઈ અપેક્ષા નહોતી ને, તો બહુ ચોખ્ખું કહેતા હતા. અહીંયા ઘણા ભેગા થાય છે તો ઓળખે છે એવું કાંઈ નથી, તો પૂન લઈને આવ્યા છે એટલે જાજા ભેગા થાય છે. પૂન હોય તો કોઈ ન આવે જ્ઞાની પાસે, અને પૂન હોય તો ટોળમ ટોળા આવે, નહીં તો પૂન હોય તો અજ્ઞાની, પૂન હોય તો અજ્ઞાની પાસે ટોળમ ટોળા આવે. આ મોરારીદાસ વાંચે તો લાખો માણસ ભેગા થાય, ગુરુદેવ આવે તો એટલા ભેગા ન થાય. 1,000, 2,000, 3,000 ભેગા થાય, એટલે પણ 1,00,000, 2,00,000 ભેગા થાય, એનાથી કંઈ માપ ના નીકળે, તો પૂન્યનો યોગ છે. ઓળખી વસ્તુ જુદી છે, ક્ષેત્રથી નજીક જવું જુદી વસ્તુ છે, ઓળખવી વસ્તુ જુદી છે. વર્ષોથી સાનિધ્ય મારે ન ઓળખે એવું બને, આમ તો ક્યાં સવાલ છે, વર્ષો સુધી રહ્યા હોય છતાંય ન ઓળખે એવું પણ બને. એના માટે યોગ્યતા સિવાય બીજો કોઈ ઉપાય નથી એમ સમજીને પોતાની યોગ્યતા વિશેષ થાય આત્માર્થતા અને મુમુક્ષુતા વર્ધમાન થાય એ તાત્પર્ય એમાંથી નીકળે છે. મુમુક્ષુના માટે એમ થવું જોઈએ, મારા માટે તો ઓળખવાનો મને પ્રસંગ આવશે, અને એકવાર જો ઓળખાય તો છુટકારો થઈ જાય, એનું ફળ બહુ મોટું છે. પાછું તરી જવાનો, ઓળખશે એ તરી જવાનો છે. એટલે એવું મહત્વ સમજીને એ ઓળખવા ઓળખાવા માટે અનેક પ્રકારે વર્ણન કરે છે. 151 કળશ. નાની કર્મ ન જાત કર્તમ ઉચિતમ કિંચિત તથાપિ ઉચ્યતે ભુંક્ષે હંત ન જાત મે યદી પરમ દુર્ભુક્ત એ વાસી ભો બંધસ્યાદ ઉપભોગતો યદિ ન તત કિમ કામાચરો સ્થિતે નાનમ સન્વસ બંધમ એષ પરથા સ્વસ્ય અપરાધા ધ્રુવમ. હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી, તો પણ જો તું એમ કહે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, તો તને કહેવામાં આવે છે, અર્થાત અમે એમ કહીએ છીએ કે હે ભાઈ, તું ખોટી રીતે જ ભોગવનાર છે. જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે. જો તું કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે, આગળનો કળશ આવી ગયો ને 150માં, કે પરદ્રવ્યને લઈને અપરાધ નથી માટે ભોગવું છું, તો શું તને ભોગવવાની ઈચ્છા છે? જ્ઞાનરૂપ થઈને વશ શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, નહીં તો, અર્થાત જો ભગવાનની ઈચ્છા કરીશ, અજ્ઞાનરૂપે પરિણમીશ, તો તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ અથવા અજ્ઞાની થઈ જઈશ. એટલે 150 કળશ લખ્યા પછી 151માં ખુલાસો આપે છે. 150માં એમ કહ્યું કે જ્ઞાની પૂર્વકર્મ અનુસાર સામગ્રીને ભોગવે પંચેન્દ્રિયના વિષયને, તો જ્ઞાની બંધાતો નથી, કેમ કે સામગ્રીને કારણે એને બંધ નથી. એવો સિદ્ધાંત સાંભળીને કોઈ ભૂલ કરે તો એ ભૂલ ન થાય એના માટે 151માં કળશ લખ્યો. જો 150 વાંચે અને 151 ન વાંચે તો સ્વચ્છંદી થાય ખરો મુમુક્ષુ. એટલે શું છે કે ઘણા એમ કહે છે ને, સમયસર વાંચવામાં જોખમ છે, સમયસર વાંચવાથી સ્વચ્છંદી થઈ જવાશે, પણ અધૂરું વાંચે તો, પૂરું વાંચે તો ન થાય. કેમ કે સમયસર એક એવો ગ્રંથ છે કે જેમાં નિશ્ચયની ઉત્કૃષ્ટ વાત કરી હોવા છતાં પણ એનાથી સ્વચ્છંદી ન થવા એવા સ્પષ્ટીકરણ સાથે સાથે જ આચાર્યોએ લખેલા છે. એટલે સરખી રીતે વાંચે તો કાંઈ નુકસાન થવાનો સવાલ નથી, પણ પોતાની રીતે વાંચે તો નુકસાન થવાની પણ સંભાવના છે. એકાંત ક્યાંય ખેંચવા જેવું નથી, વાંચવું એનો પણ એકાંત નહીં ને નહીં વાંચવું એનો પણ એકાંત નહીં હોવો જોઈએ. ફરીને હે જ્ઞાની, હવે જ્ઞાનીને ઉપદેશ આપે છે. જ્ઞાની હોય કે ન હોય, પણ વસ્તુ સ્થિતિ આ પ્રમાણે છે કે હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી, તું તો તારા સ્વરૂપથી પરિપૂર્ણ છો, તારું અનંત સુખ તારામાં ભરેલું છે, એટલે તારે તારું સુખ પરમાથી લેવું અને એના માટે કાંઈ કરવું એ વાત તો યોગ્ય નથી. તું સ્વરૂપે કૃતકૃત્ય છો, તારે કોઈ કર્તવ્ય તો રહેતું નથી, બહારમાં કોઈ કર્તવ્ય રહેતું નથી, એટલે કોઈ કર્મ કોઈ કાર્ય કરવું યોગ્ય નથી. તો પણ છતાં પણ તું જો તું એમ કહે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, તો પરદ્રવ્યને તો ભોગવી શકાતું નથી. મારું નથી એમ કહે છો અને ભોગવું છું એ વાત ક્યાંથી આવી? પાછી વાતમાં વિરોધ છે એમ કહે છે. વિરોધ નથી વાત, વાતમાં વિરોધ છે. તો એમ કહેનારને એમ કહેવામાં આવે, એમ કહેનાર જ્ઞાની હોય નહીં ખરેખર, તો અજ્ઞાની થાય ત્યારે જ એમ કહે, અથવા અજ્ઞાની હોય તો એમ કહે, કે અજ્ઞાની અજ્ઞાની થયો હોય તો એમ કહે કે પરદ્રવ્ય મારું છે ને છતાં હું ભોગવું છું, કેમ કે પરદ્રવ્ય હોય તો એને કરી ભોગવી શકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો તને એમ કહેવામાં આવે છે, અર્થાત એવી વાતની સામે એમ કહેવામાં આવે છે કે તું ખોટી રીતે જ ભોગવનાર છો, ખરેખર તું ભોગવી શકતો નથી અને માની રહ્યો છો કે હું ભોગવો છો. અંત એટલે ખેદ છે, ધિકાર છે અથવા ખેદ છે. અંત શબ્દ પડ્યો છે ને, જે તારું નથી તેને તું ભોગવે છે, મહાખેદ છે. તારું નથી ને ભોગવાની વાત આવી ક્યાંથી? એ વાતનો મેળ ખાતો નથી, એ વિરુદ્ધ વાત છે. હવે ખુલાસો આપે છે. જો તું કહે કે પરદ્રવ્યના ઉપયોગથી બંધ, ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે, સિદ્ધાંતને અવતરણ ચિહ્નમાં લીધો છે, માટે ભોગવું છું, એ આગળની વાત સામી મૂકે છે કે પરદ્રવ્યથી તો કોઈને બંધ થતો, જ્ઞાની કે અજ્ઞાની કોઈને પરદ્રવ્યથી બંધ નથી થતો, બંધ તો પોતાના પરિણામથી થાય છે, પરિણામે બંધ છે. તો એ સિદ્ધાંત અનુસાર તું જો વાત કરતો હો તો અમે તને પૂછીએ છીએ કે તને સુખ બુદ્ધિએ પરદ્રવ્યને ભોગવવાની ઈચ્છા છે? ભોગવાની ઈચ્છા ક્યારે હોય? તો સુખ બુદ્ધિ હોય ત્યારે. તો સુખ બુદ્ધિપૂર્વક તને ઈચ્છા છે? કે એ ઈચ્છા હોય તો તું જ્ઞાની નથી પણ અજ્ઞાની છો, તને અવશ્ય બંધ થશે જ. માટે જ્ઞાનરૂપ થઈને વશ તું જ્ઞાતા દ્રષ્ટા રહે અને જ્ઞાન જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાનરૂપે તું જેવો આત્મા છે એવો એ રૂપે થઈને તું રહે, નહીં તો તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. તું ચોક્કસ પરદ્રવ્યને ભોગવવાથી બંધને પામીશ એમ પાછું નથી કીધું. શું? ધ્રુવમ સ્વસ્ય અપરાધાત બંધમ વેશે, પોતાના અપરાધથી તને બંધ થાય છે, પરદ્રવ્યના સંયોગને કારણે બંધ થશે થશે એમ નથી. એનો દ્રષ્ટાંત લઈએ કે એક પંગતની અંદર 150 માણસો એક સાથે જમે છે અને એક જ રસોઈ જમે છે, બધાને એક સરખો પીરસવામાં આવે છે, તો બધાને સરખો બંધ થાય કે ઓછો બધો થાય? સરખા બંધાતા નથી. જે તીવ્ર રસે કરીને જમે છે એને વધારે બંધન થાય છે, એને મંદ રસ છે એને ઓછું બંધન થાય છે. એમાં કોઈ જ્ઞાની હોય ને જ્ઞાતા દ્રષ્ટા રહેતો એને બંધ નથી. તો સંયોગ તો 50 માણસ જમનારનો બધા એનો એક સરખો છે, એક કાળે એક જ રસોઈ જમે છે બધા, છતાં પરિણામે બંધ છે. બધાને જુદો જુદો પ્રકાર બને, બધાને એક સરખો બને નહીં. જેવો જેનો રસ જેવા જેના પરિણામ. કોઈ ચિંતામાં હોય, બીજી ચિંતામાં હોય, ખાતા ખાતા વખાણ કરે, બહુ સરસ બને એવું છે ભાઈ, કે ભાઈ મને જ કાંઈ ભાવતું નથી, મારી ભૂખ મરી ગઈ છે અને મને કાંઈ ભાવતું નથી. કોઈ રોગી હોય ન ભાવે, કોઈ ચિંતામાં હોય ને ન ભાવે. પરિણામનો તો અનેક પ્રકાર છે, તો પરિણામ અનુસાર બંધ થશે એને, એની ચિંતાનો બંધ થશે, ખાવાનો બંધ નહીં થાય એને. રોગમાં અશાતાને વેદનાને ભોગવતા જે પરિણામ થશે એનો બંધ થશે, ખાવાના પરિણામથી બંધ નહીં થાય એને. બંધ અનેક પ્રકારે થાય છે, ઓછો વધતો થાય છે અને અબંધપણું પણ થાય છે. પ્રસંગ એકનો એક છે, પ્રકાર અનેક છે એના ફળના. એટલે એમ કહે છે કે જો ઈચ્છાથી ભોગવે, ભગવાનની ઈચ્છા અજ્ઞાન રૂપે પરિણમીને સુખ બુદ્ધિએ કરીશ તો તને તે પ્રકારના અપરાધથી અવશ્ય બંધન થશે અને જ્ઞાન દશા રહેશે નહીં, જ્ઞાન દશા છૂટી જશે હશે તો એમ કેવું છે. એટલે જ્ઞાની કહીને ઉપદેશ આપ્યો. આમ તો અજ્ઞાનીના જ આવા પરિણામ હોય, અજ્ઞાનીને આવો ઉપદેશ સ્વચ્છન ન થાય એના માટે કરવો જોઈએ, પણ જ્ઞાની હોય તો તે જો આ પ્રકારમાં આવે તો એની જ્ઞાન દશા છૂટી જાય, અજ્ઞાન પણ પામે એમ કેવું છે. ભાવાર્થ સાદિક ભાષામાં છે, જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી, કેમ કે કૃતકૃત છે પોતાના સ્વરૂપથી, માટે એને કાંઈ કરવા ભોગવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો તે યોગ્ય નથી. પરદ્રવ્ય જાણે જાણકારીમાં વિકલ્પમાં ખાલી અને ભોગવે તન્મય થઈને તો તે યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. પરદ્રવ્ય એટલે બીજાનો, તમે કોઈ પાડોશીની ચીજ લઈ લ્યો કે કોઈની અજાણ્યાની ચીજ લઈ લ્યો તો પારકાનો ચીજ લેનારને તો ચોર કહેવામાં આવે છે અથવા એને અન્યાય ગણવામાં આવે છે અને એને ગુનો ગણીને લૌકિકમાં પણ એનો અપરાધ ગણીને દંડ આપવામાં આવે છે. મૂળી ઉપભોગ થી બંધ કર્યો નથી, તે તો જ્ઞાની ઈચ્છા વિના પરમની બળજોરી થી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કર્યો નથી. સિદ્ધાંતમાં ઉપભોગ થી બંધ કર્યો નથી જ્ઞાનીને, એવો સિદ્ધાંત છે કે જ્ઞાનીને ઉપભોગ થી બંધ નથી, તો અજ્ઞાનીને નથી ખરેખર, તો કેમ કે તો પરિણામે જ બંધ થાય છે જ્ઞાની કે અજ્ઞાનીને. તો એ કોને કહ્યો છે કે જ્ઞાનીને કહ્યો છે, કેમ કહ્યો છે કે જ્ઞાની ઈચ્છા વિના સુખ બુદ્ધિ વિના પરની બળજોરીથી ઉદયની બળજોરીથી પોતાની અશક્તિ, આ બાજુથી લઈએ તો પોતાની નબળાઈ, આ બાજુ ઉદયનું બળ, ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કર્યો નથી, છતાં એને બંધ કહેવામાં આવતો નથી, કેમ કે એ વખતે એમને નિષેધ વર્તે છે, સુખ બુદ્ધિ નથી પણ નિષેધ વર્તે. જો પોતે ઈચ્છાથી ભોગવે તો સુખ બુદ્ધિ છે, તો તે પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય, કે બંધ અવશ્ય થાય. એટલે 150 કળશથી કોઈ સ્વચ્છંદ ન પામે એટલે 151-52 બે ત્રણ કળશ લખશે, બોલો એક જ કળશ લખો છે, સ્પષ્ટીકરણમાં બે ત્રણ કળશ આપશે, આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ, ભૂલ ન થવી જોઈએ, ભૂલ ન થાય એટલા માટે વાત છે. હવે આગળની ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે, ધર્મ એ આવ્યો કે અધર્મથી બચાવવાની વાત છે, શું સ્વચ્છંદ અને અપરાધ, અપરાધ છે તે અધર્મ છે. ઉપદેશ તો બે પ્રકારે આવે, પોઝિટિવ અને નેગેટિવ બે સાઈડ છે, ધર્મ કેમ પ્રાપ્ત થાય અને અધર્મ કેમ નાશ પામે, એમ બે પ્રકારે, તો અપરાધ છે એ અધર્મ છે, તો એ અધર્મ કેમ નાશ પામે એ વાત ચાલી છે, ઠીક બે પ્રકારે આવે ઉપદેશ તો. હવે આગળની ગાથાની સૂચના રૂપે આ શ્લોક કહે છે, એમાં પણ એ જ વાત છે, આગળની ગાથાઓમાં પણ મૂળ ગાથાઓમાં સ્પષ્ટીકરણ છે અને શ્લોકમાં પણ સ્પષ્ટીકરણ આપ્યું છે. શ્લોક ટીકાનો વિભાગ છે, કર્તારં સ્વફલેન યત્કિલ બલાત કર્મેવનો યોજયેત કુર્વાણ ફલ લિપ્સુરેવ હિ ફલમ પ્રાપ્નોતિ યત કર્મણઃ જ્ઞાનમ સંસ્તદ અપાસ્ત રાગ રચનો નો બજ્જતે કર્મણા કુર્માણોપી હિ કર્મ તત્ ફલ પરિત્યાગ એક શિરોમુનિ. શ્લોકાર્થ, કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ. શું કહે છે, કર્મનો ઉદય આવ્યો, તો કર્મનો ઉદય પહેલાં જે એને કર્મ બાંધ્યું કર્મનો કર્તા થઈને, એને એ કર્મ ફળ બળાત્કારે જોડતું નથી, શું મીઠાઈ એમ કહેતી નથી કે તું મને ખા, ઠીક કે છે કોઈને, શબ્દ કોઈને એમ નથી કહેતો કે તું મને સાંભળ, જ્ઞાનાભાઈ મને સાંભળ, એમ શબ્દ નથી કહેતો, જીવ સ્વયં ખાવાના કે સાંભળવાના પરિણામ કરે છે. અત્યારે સંગીત ક્યાંક કોઈ શરૂ કરે, અવાજ અહીંયા આવે, સાંભળવું ન સાંભળવું પોતાની મરજીની વાત છે. બારમાં કોઈ લાઉડ સ્પીકર ઉપર સંગીત મૂક્યું, આપણને અવાજ આવે, જે સ્વયં ખેંચાય એના પરિણામ ખેંચાય, તો એનો કોઈ ઉપાય નથી, ન ખેંચે તો સ્વાધ્યાયમાં ધ્યાન આપી શકે છે, એને શું કરવું એ પોતે સ્વતંત્ર છે. ઉદય આવ્યો, એ સંભળવાનું એ ઉદય આવ્યો, પોતે કેમ પરિણમવું એના માટે પોતે સ્વતંત્ર છે. કર્મનો ઉદય આવે માટે પરિણમવું પડે એવી વસ્તુ સ્થિતિ નથી. અત્યારે તો તમે તમારે તો ઘરમાં અનાજ ને રસોઈ ને બધું રોજ બને છે, હવે તમારે ઉપવાસ કરવો છે તો તમે ઉપવાસ કરી શકો છો કે નહીં? એ વખતે ઉદય ને કેમ ગણતા નથી, હવે મારો તો આહાર નો ઉદય છે, ઉપવાસ મારાથી નહીં થઈ શકે, જો ઉપવાસ કરવો છે તો ઉદય નથી ગણતા. બીજી વાતમાં બધે ઉદય ગણે છે, કોઈ જ્ઞાન કેમ થતું નથી, સમ્યક્ત્વ કેમ થતું નથી, નિત્યત્વનો ઉદય છે, નાના વર્ણનો ઉદય છે અમારે, અઘાતી નો છે એ કઈ તમે કઈ ઘાત કરે એમ નથી, અહીંયા પુરુષાર્થ કરવાની જરૂર નથી. અને ઘાતી છે એની હવે તું પુરુષાર્થ કર, બરાબર તારા ગુણને ઘાત ન કરે એના માટે તું પુરુષાર્થ કર. અઘાતી તો તને કોઈ નુકસાન કરવાના જ નથી. શરીરમાં રોગ આવ્યો એ અઘાતીનો ઉદય છે, પ્રતિકૂળતા આવી અઘાતીનો ઉદય છે, આયુષ રહીએ તો અઘાતીનો ઉદય છે ને આયુષ પૂરું થાય તો અઘાતીનો ઉદય છે. એ તો કઈ આત્માને ઘાત કરતો જ નથી. જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ઘાત કરે છે એની હવે પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થ તો ક્યાં કરવાનો, આ શું કરે છે? અનુકૂળતા પ્રતિકૂળતા હવે પુરુષાર્થ કરે છે. જ્ઞાનાવરણી આદિ કેમ થાય છે એનો કઈ ખબર જ નથી કેવી રીતે બંધાય છે. પુરુષાર્થ ક્યાં કરે છે? અગાતીની હવે એ પ્રતિકૂળતા આવશે. આપણે પહેલે ધ્યાન રાખો, માંદગી આવશે પહેલેથી. શું પ્રિવેન્ટિવ ડ્રગ્સ ખાવી લ્યો, ઠીક? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, ઠીક? સૂત્રો નીકળે એના તો ઘાત કરતો નથી. એમાં શું છે કે આપણે એ રીતે પોતાના પરિણામને કેળવા નથી એટલે એમ થાય છે. આપણને એમ થાય છે તો બધાને એમ થવું જોઈએ ને, બધાને એમ નથી થતું. એટલા માટે મેં જમવાનો દાખલો આપ્યો. સામાન્ય રીતે ભાણું પડશે અથવા મીઠાઈ પડશે એટલે જમવાના જ પરિણામ થાય એ સામાન્ય વાત છે, પણ વિશેષપણે એમ જ થાય એવું કાંઈ નથી. કોઈને રોગ થાય તો ન ભાવે, કોઈની ચિંતા હોય તો ન ભાવે, કોઈની જ્ઞાન દશા હોય તો ભાવા ન ભાવાનો સવાલ નથી. પરિણામ તો તત્કાળ તત્સમયની યોગ્યતા અનુસાર થવાના છે. ઉદય ગમે તે હોય પરિણામ કેવા થશે તે સમયની યોગ્યતા પ્રમાણે. યોગ્યતા કરવી હોય તો વાંધો નથી આવે. કર્તાને પોતાના ફળ સાથે બળજોરથી જોડતો નથી કે તું મારા ફળને. જ્ઞાનીને ઈચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે એટલે ત્યાં પરની બળજોડી એમ લીધું, ખરેખર પોતાની ઉપાદાનથી પોતાને નબળાઈ લેવી છે. ઉપાદાનથી પોતાને નબળાઈ લેવી છે. શું? હા, ઉપાદાનથી પોતાની નબળાઈ છે તો ત્યાં એને શું છે હવે એમ કેમ લેવું છે? અંદર સૂક્ષ્મતા શું છે? ઠીક છે, પ્રશ્ન નીકળે તો આપણે વિચારીએ ને કે જ્ઞાનીને પુરુષાર્થ છે અને પુરુષાર્થમાં વિપરીતતા નથી, છતાં પણ પરિણામમાં મચક આવે છે તો એ મચકથી બંધાતા નથી એમ કેવું છે? પોતાનો પુરુષાર્થ કર્મની સામે લડવાનો છે, પોતાને રુચિના રસ નથી, અને છતાં પણ પોતાની થોડીક નબળાઈ છે, વિપરીતતા નથી પુરુષાર્થને, થોડી મચક ખાઈ જાય છે અશક્તિને લઈને, માટે જ્ઞાની બંધાતા નથી. અજ્ઞાનીને એક તો લડવાનો પુરુષાર્થ નથી, જે વિરેગુણનું પરિણામ છે એ ઊંધું ચાલે છે એટલે એને રસ પડે છે. એને રુચિ છે, એક તો જ્ઞાનીને રુચિ નથી, આને રુચિ છે, રુચિ અનુસાર આને બંધ પડે છે. એક તો એને પુરુષાર્થની વિપરીતતા છે, એને નબળાઈ નથી પણ વિપરીતતા છે, એને નબળાઈ ન કહેવાય, એને વિપરીતતા છે, રસ છે અને એ બંધાય છે એકત્વ ભાવે. જ્ઞાનીને પુરુષાર્થ હોવાથી એકત્વ થતું નથી, પુરુષાર્થની વિપરીતતા નથી એટલે નિરસ પરિણામે ભોગવે છે. એને એમ કીધું કે ઉદયની બળજોરી છે, એને ઉદયની બળજોરી લાગુ પડે. અજ્ઞાનીને ઉદયની બળજોરી લાગુ પડતી નથી. ઉદય બળવાન છે માટે કર્મફળ ભોગવે છે એ કોને લાગુ પડે અને કોને લાગુ ન પડે? જો આ સીધો પ્રશ્ન આ છે. આપણે તમારા પ્રશ્નને ચોખ્ખો સ્પષ્ટ કરીએ તો કે બે જગ્યાએ બળજોરીની વાત કરી, એક જગ્યાએ કીધું કે તું અજ્ઞાની છો, બીજી જગ્યાએ કીધું કે તું જ્ઞાની છો. બળજોરી શબ્દ તો બે જગ્યાએ આવ્યો. તો જ્ઞાનીને ઉદયની બળજોરીથી કર્મ ભોગવવા લીધા એનું કારણ એ છે કે એ વખતે એમનો પુરુષાર્થ છે, સમ્યક પુરુષાર્થ છે, રુચિભાવે ભોગવાય છે. અને એકત્વપણું પામતા નથી, તન્મયપણું થતું નથી, એકાકાર ભાવે ભોગવતા ભિન્ન રહે છે. ભિન્ન રહે છે છતાં પણ બાહ્ય પરિણામમાં થોડી મચક છે અને ભોગવવાની પ્રક્રિયા છે, તો એને મચક કહેવામાં આવે છે. એ બંધાતા નથી. તન્મયપણું રહેતું નથી, તન્મયપણું નથી રહેતું, એને ભિન્નતા રહે છે. ભિન્નતા ક્યારે રહે છે કે તત્સંબંધિત પુરુષાર્થ છે ત્યારે ભિન્નતા રહે છે. સ્વરૂપમાં એકત્વનો અને પરથી ભિન્નત્વનો ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ચાલુ છે ત્યાં, માટે જ્ઞાની બંધાતા નથી. એમ લેવું છે. જેમ કોઈ એક માણસને અમુક પ્રકારનો ખોરાક ખાતા નુકસાન નથી થતું, એવી તંદુરસ્તી છે. અને બીજા માણસને એ પ્રકારનો ખોરાક ખાતા રોગ થાય છે, તુરંત તંદુરસ્તી છે ને નુકસાન નથી. જેને તંદુરસ્તી નથી, નબળાઈ છે, વાઇટાલિટી લો છે, એને નુકસાન થશે. નિમિત્ત તો બેને સરખું આવ્યું, શું બંનેને સરખો નિમિત્ત હોવા છતાં એકને નુકસાન થાય ને એકને નુકસાન ન થાય. મારમાં બને છે કે નથી? બીજો દ્રષ્ટાંત લઈએ. બે વિદ્યાર્થી છે, એક હોશિયાર છે ને એક ઠોઠ છે. રમવાના પીરિયડમાં બે રમે છે, ભણવાના પીરિયડમાં બે ભણે છે. ઠીક, એક જ દિશામાં, એક જ ક્લાસમાં, એક જ માસ્તર નીચે. તો જો થોડ નિશાળીઓ છે એને કહેવું પડે કે તું રમવા ભાઈ, એ તને એટલો પીરિયડ પડ્યો એમાં તું મહેનત કરને વાત, તો એ તો તું પકડી જઈશ, નાપાસ પડી છે. એને વાંધો નહીં આવે, કેમ કે એ હોશિયાર માણસ વિદ્યાર્થી છે. એ એના પીરિયડમાં રમશે તો વાંધો નહીં આવે, એને રમતા રમતા એવું મગજમાં આવ્યા કરશે, આનું આમ છે, આનું આમ છે, અને તું રમવામાં બધું ભૂલી જઈશ, તને નુકસાન થશે, એને નુકસાન નહીં થાય. બને કે ન બને, એટલે નિમિત્ત અનુસાર પરિણામ નથી પણ ઉપાદાન અનુસાર પરિણામ છે. પછી ભાષા ગમે તે ગોઠવાય, બોલ જરૂરી નહીં. ભાષાને પકડો તો અહીંયા વચન વિરોધ આવશે, સમયસરમાં વચન વિરોધ છે. પણ જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ હોય છે, તો ત્યાં મર્યાદા શું છે, કથનની અપેક્ષા શું છે, એ સમજવું જોઈએ, નહીંતર વિરોધ લાગે. મોક્ષને સાધે છે. 254 પત્રમાં લીધું ગુરુપાલદેવે કે તીવ્ર મુમુક્ષુતા કોને કહેવી, જ્ઞાનીને તીવ્ર મુમુક્ષુ કીધા છે. ક્ષણે ક્ષણે અનન્ય ભાવે જે મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે, મોક્ષની સમીપ જઈ રહ્યા છે, ક્ષણે ક્ષણે અનન્ય ભાવે જે મોક્ષની સમીપ જઈ રહ્યા છે, જે મોક્ષના પુરુષાર્થમાં વર્તી રહ્યા છે, તે જ્ઞાની છે. તો એને એનું મુખ્ય પરિણમન છે, જ્ઞાન દશાનું એ મુખ્ય પરિણમન છે. અને ઉદયની પ્રવૃત્તિમાં જે મચક આવીને અલ્પ વિભાવ થયો, વિકાર થયો, એમનું ગૌણ પરિણમન છે. સાધક દશાની અંદર એકલું જો શુદ્ધ પરિણમન હોય તો એને સાધક દશા ન કહેવાય, એને સિદ્ધ દશા કહેવાય. અને એકલું અપરાધી પરિણમન હોય તો પણ એને સાધક દશા ન કહેવાય, એ બાધક દશા છે, અજ્ઞાન દશા છે. સાધક એટલે કે સાધક દશાનો અર્થ શું, કે મિશ્ર પરિણામ હોય. એ અનુભવ પ્રકાશમાં, ચિન્તવિલાસમાં મિશ્ર ધર્મ અધિકાર, દીપચંદજીએ લખ્યું મિશ્ર ધર્મ અધિકાર. સાધક દશામાં મિશ્ર પરિણામ હોય, થોડો વિભાવ પણ હોય અને થોડો સ્વભાવનું પરિણમન પણ હોય. સ્વભાવનું પરિણમન બળવાન હોય છે, વિભાવનું પરિણમન નબળું હોય છે. બળવાન પરિણમન વધતું જાય છે, વિભાવ ઘસાતો ઘસાતો નાશ પામે છે. એ અપૂર્વ અવસરમાં ગાયું, મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ, એ પણ કેવી, સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા આધીન જો, તે પણ ઘટતી જાતી સ્થિતિમાં. એ જે પ્રવૃત્તિ છે એ ઉદય ભાવને છે, જ્ઞાની હોય મુનિ હોય કોઈને પણ. મનવચન કાયાના યોગની પ્રવૃત્તિ છે એ સ્વરૂપ લક્ષ્યને છોડ્યા વિના, સ્વરૂપ લક્ષ્ય જીનાજ્ઞા એટલે વ્યવહારમાં જે જીનાજ્ઞાની મર્યાદા છે એ મર્યાદામાં રહીને હોય છે મુનિને. ત્યાં તો મુનિદશા છે એટલે મુનિને જીનાજ્ઞા પ્રમાણે જીનોક્ત વ્યવહાર હોય છે, એથી બહારનો વ્યવહાર એમને હોય નહીં. કેમ કે તર્ષાને પાણી પાય નહીં, એ મર્યાદા છે એમની. રસ્તો હોય તો તૃષાતુરને પાણી પાય, મુનિ હોય ને એને કમંડળમાં પાણી હોય તો તે કોઈ પ્રાણીને તરસ લાગ્યું હોય ને એ પાણી માગે તો પાણી આપે નહીં, નિર્દેશે એમની મર્યાદા નથી. સ્વરૂપ લક્ષી જીનાજ્ઞા અધીન જો જીનાજ્ઞા પ્રમાણે એમનો વ્યવહાર છે, અને એ પણ વ્યવહાર ઘટતો જાય છે. મુનિ દશામાં તો ઘટ્યો છે, પાણી ન પાયું, પણ એ વ્યવહાર પણ ઘટતો જાય. મનવચન કાયાની પ્રવર્તન અંતિમ સ્વરૂપમાં લીન થાય એટલે એકે વ્યવહાર ન રહે. એટલે જ્ઞાનીને એકે વ્યવહાર નથી, જ્યારે સ્વરૂપમાં લીન થાય કેવળ જ્ઞાની થાય ત્યારે એને કોઈ વ્યવહાર, બધા વ્યવહાર સમાપ્ત થઈ જાય છે. સાધક દશામાં વ્યવહાર છે, મોક્ષ દશામાં વ્યવહાર નથી, એ વ્યવહાર અતીત દશા થઈ ગઈ. પછી ઉદય નથી પણ ખરેખર એનો આત્મા છે એમ કહી દઈએ આપણે, તો વાંધો નથી. આત્મભાવે પ્રવર્તે છે માટે આત્મા, ભિન્ન ભાવે પ્રવર્તે છે માટે ઉદય. શું કહ્યું અહીંયા? કર્મ જ તેના કરતાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતો નથી કે તું મારા ફળને ભોગવ. કર્મ અંદરમાં ઉદય એવું કહેતું નથી. કોને ખબર છે કયું કર્મ ઉદયમાં આવ્યું? કર્મને કોઈ ભાળતો નથી, જોતો નથી. એ કોઈને કહેતું નથી કે જો બારમાં ફળ આવ્યું તને માટે ભોગવ. ફળની ઈચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, સુખ. સુખની ઈચ્છાવાળો, સુખ બુદ્ધિવાળો, ફળની ઈચ્છાવાળો એટલે સુખ બુદ્ધિવાળો એ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. એ કર્મ કરે છે કરતા બુદ્ધિએ અને રક્ષોકને ત્યાં ભોગવે છે. માટે જ્ઞાન રૂપે રહેતો અને જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો મુનિ અથવા જ્ઞાની. મુનિ કયો કે જ્ઞાની, આવે મુનિ શબ્દ વાપરો હોય ને એટલે અધિકાર મુનિ માટે છે. અહીંયા ભૂલ થાય છે, અહીં તો એમ કેવું છે કે મુનિ હોય તો પણ આમ હોય તો મુનિ છે ને આમ ન હોય તો મુનિ નથી, અમુનિ છે. માટે જ્ઞાનરૂપ રહેતો એટલે જ્ઞાતા ભાવે રહેતો અને જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે, કર્મના ફળ પ્રત્યે એને રાગ થતો નથી, ઇષ્ટ બુદ્ધિ નથી થતી. અનિષ્ટ બુદ્ધિ જે હોય તે મારા જ્ઞાનનો ગુણ છે, હું જ્ઞાન માત્ર છું, કર્મફળ જ્ઞેય માત્ર છે. કર્મફળ મારા માટે કર્મફળ નથી પણ એ જ્ઞેય માત્ર છે. કેમ કે હું જ્ઞાન માત્ર છું માટે એવી જે સ્વરૂપની સાવધાની છે એ જ્ઞાન રૂપે રહેવાની સાવધાની છે. એને કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો મુનિ. અપાસ્ત રાગ રચના, રાગની રચના એવો શબ્દ લીધો, રાગને રચતો નથી, રાગ રચના એને દૂર થઈ ગઈ છે એવો મુનિ. કર્મના ફળના પરિત્યાગ રૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, એ કેવો છે? કર્મ ફળના પરિત્યાગ રૂપ એનો સ્વભાવ છે. શીલ શબ્દ લીધો ને, તત ફલ પરિત્યાગ એક શીલ. કર્મના ફળનો ત્યાગ કરવાનો જેનો સ્વભાવ છે, પરિત્યાગ કરવાનો જેનો સ્વભાવ છે, એટલે શું કે કર્મના ફળને ગ્રહણ કરવાનો સ્વભાવ અજ્ઞાનીનો છે, એવો એનો સ્વભાવ નથી એમ કે છે. જ્ઞાનીને કર્મનું ફળ આવે છે પણ એનો સ્વભાવ ફરી ગયો છે. હા, સ્વભાવ એટલે પરિણામ સ્વભાવ. જ્ઞાનીના પરિણામનો પરિણામ સ્વભાવ એવો નથી કે કર્મ ફળને ગ્રહણ કરે, ભોગવે, એનો પરિત્યાગશીલ છે. એ પરિણામ કેવા છે? પરિત્યાગશીલ છે, એમાં પરિણામ થઈ ગયા છે. ગ્રહણ કરી શકે નહીં, ગ્રહણ કરાવી શકાય નહીં. જેમ આર્ય માણસ છે એના પરિણામનો સ્વભાવ એવો છે કે કોઈનું ખૂન ન કરી શકે, એને તમે એમ કહો કે ભાઈ તમે તમે માગો એ આપીએ, પણ આનું ખૂન કરી આવો, મારા પરિણામ જ ન ચાલે, હું શું કરું, મારો એવો સ્વભાવ નથી. તો કોઈ એમ કે ભાઈ તમે આ માંસ ખાઈ લ્યો, હા કોઈ પ્રાણીનું હળેલું માંસ છે, તમે કયો એ તમને આપીએ, હા મારા પરિણામ જ ન ચાલે, કરવા હોય તો થઈ શકે નહીં, એનું નામ સ્વભાવ. એમ અજ્ઞાન ભાવે કરેલા કર્મનો ઉદય આવ્યો અને સામગ્રી ગોઠવાઈ ગઈ કર્મનું ફળ, ને કર્મફળ એટલે બહારની સામગ્રી, પણ એને ગ્રહણ કરવાનો જેનો સ્વભાવ નથી, કે આ હું ભોગવું તો મને સુખ થાય, એ પ્રકાર જેનો ખલાસ થઈ ગયો છે, નાતાપણું રહેતું હોવાને લીધે એ પ્રકાર જેનો ખલાસ થઈ ગયો છે. આ અદ્ભુત દશા છે જ્ઞાનીની, આ અદ્ભુત દશા છે. એને કર્મનો ઉદય આવ્યો, ફળ આવ્યું, અને એને ગ્રહણ કરવાના પરિણામ નથી, સામે સામગ્રી આવી એને ગ્રહણ કરવાના પરિણામ નથી, કેમ નથી, કે એનો એ સ્વભાવ નથી. એવી ભિન્નતા અંદર વર્તે છે કે હું ગ્રહણ કરી શકું છું એ વાત અશક્ય અને અસંભવિત લાગે છે, કે હું એને ગ્રહણ કરી શકું, ગ્રહણ કરી શકતો નથી, એવું પરિણમન છે. એને પરિત્યાગ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની હોવાથી કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી, મચકને લઈને પ્રવૃત્તિ થાય તો એ બંધાતો નથી, ભિન્ન દ્રિય છે. આ ઓળખાણ કરાવે છે, શું આમાં વાત શું લેવી છે, કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી, શું કર્મ કુર્માણપી કર્મણા નો બધ્યતે. આ વાત બાહ્ય દ્રષ્ટિએ કઠિન છે અને અંતર દ્રષ્ટિએ સુગમ અને સહેલી છે. કર્મ કરતો છતાં એ બંધાતો નથી, એક બીજો દ્રષ્ટાંત લઈએ. એક ધાવ માતા છે, રાજકુમાર છે, શ્રીમંત માણસોને ત્યાં બાળકના ઉછેર માટે બાઈને રાખવામાં આવે, એને ધાવ માતા કહે છે. એ ખૂબ એને પ્રેમથી લાલન પાલન કરે, એને નવડાવે ખવડાવે, ત્યારે મીઠી ભાષાથી એવી જ બાઈને રાખે કે જે બાળકને ઉછેરવાની અંદર કુશળ હોય, એને બાળક સાથે વાત કરવાની મીઠાશ પણ એટલી બધી હોય, એની માં એટલી મીઠાશથી વાત ન કરતી હોય, માં તો લાકડે થપાડે મારે થપડે મારી દે, હા કોઈ દિનો મારે એ ગમે એટલા તોફાન કરે, રિહાય ગમે તેમ કરે તો એને સમજાવવાની જ કોશિશ કરે, કેમ કે એને એ ડ્યુટી આપી છે, જો તારે એને સમજાવવાનો છે, મારવાનો નથી ક્યારે, લેકિન આ તો સવાલ જ નથી, ને એટલી એની કુશળતા હોય કે એને ગમે એવું હોય તો એને સમજાવી દે બાળકને યુક્તિ પ્રયુક્તિથી ને મીઠાશથી બધું કરે. એને તું એમ કે આ તારો હગો છોકરો છે એટલો પ્રેમ તું એના ઉપર કરતો, એને ઘરે પાછળનો દીકરો હોય, તારા દીકરા ઉપર તને જેટલો પ્રેમ આવે છે એટલો પ્રેમ તું આના ઉપર કરતો, કરે તો એ કરી શકે કે ન કરી શકે, એ સવાલ છે. એ મારો જણેલો છે, આ મારો જીણ્યો નથી, મને પ્રેમ આવે જ નહીં, શું એને કેવી રીતે પ્રેમ આવે, કરવાથી આવે ખરો, કરી શકાય ખરો, કેમ કે એનો સ્વભાવ નથી, એમ અહીંયા એનો સ્વભાવ નથી એમ કે છે. એટલે ધાવ માતા કર્મ કરે છે છતાં કર્મથી બંધાતી નથી, આ તો છે કે નહીં, એવી રીતે નોકર લ્યો ને, નોકર છે એ ધણી નથી, ધણી છે એ નોકર નથી. શેઠના માટે ઝઘડો કરે મરી પડે કામ કરવા માટે, એવું શેઠનું કામ કરે પ્રમાણિક ન કરવો, મરી પડે લોહી રેડે એમ નથી કહેતા, ભાઈ આને તો લોહી રેડ્યું છે, પણ પ્રમાણિક હોય એ પૈસાને અડે નહીં, મારો પગાર મારે તો મારા પગાર છે, મને પગાર પૂરતો આપે છે, આથી વધારે મારે કાંઈ ખપે નહીં, અને મરીને પણ લોહી રેડીને કામ કરવું એ તો મારી ફરજ છે એ તો, અને ધણી ન કરે એટલું કામ કરે, અને ધણીથી વધારે દાજીને કામ કરે, છતાં એને શેઠના પૈસા ઉપર મારાપણાનો વિકલ્પ સ્વપ્ને પણ આવે અને એની પ્રમાણિકતા ખાતર. એને કોઈ એમ કે તું આટલું બધું કરે છે થોડુંક તફડાવી લે ને ભાઈ, મારા સ્વભાવમાં નથી, તને આટલું બધું આપે છે, એટલો વિશ્વાસ છે તારા ઉપર કે બધું તારા કબજામાં છે, સામું જોતા નથી, પૈસા ગણતા નથી, ઉપરાંત ગણતા નથી, શિલક ગણતા નથી, મેળ મેળવતા નથી, તારી પરીક્ષા કરતા નથી, તો ક્યાંક થોડુંક ઉપાડી લે, તો કે મારા સ્વભાવમાં નથી ભાઈ, મારાથી બની શકે એવું નથી, કેમ કે એ પ્રકારના એના સ્વભાવને લઈને એને લાલચ થતી નથી. એમ જ્ઞાનીને અહીંયા સુખ બુદ્ધિથી લાલચ થતી કર્મનું ફળ આવે છે. અનુકૂળતાઓ અનેક પ્રકારની પંચેન્દ્રિયના વિષયને, પણ સુખ બુદ્ધિ નહીં હોવાને લીધે એને લાલચ થતી નથી. પ્રવૃત્તિ થાય છે ને લાલચ થતી નથી એમ કહે છે. નોકર કામ કરે છે ને લાલચ થતી નથી. ધામ માતા ઉછેરે છે ને એને પ્રેમ થતો નથી. પારકો એ પારકો જ દેખાય એમ. પરદ્રવ્ય જ્ઞાનમાં પરદ્રવ્ય દેખાય છે. બે વચ્ચે અત્યંત અભાવની મોટી દિવાલ દેખાય છે. એ દિવાલને ક્રોસ કરી શકતા નથી. એ દિવાલનું ઉલ્લંઘન થતું નથી એવું જ્ઞાન વર્તે છે. માટે કર્મ કરતો છતાં પણ કર્મથી બંધાતો નથી. આ જ્ઞાન દશા ઓળખવા માટે વાત છે, સ્વચ્છંદ કેળવવા માટે વાત નથી. ભૂલથી અજ્ઞાની જો નકલ કરવા જાય અમરાઈ જાય. એ રીતે વિશેષ વાત હજી કરશે આ અધિકારમાં જ્ઞાન દશા ઓળખવા માટે.